समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार एनो स्वाध्याय चाले छे। अपने बारमी गाथा सुधी स्वाध्याय कर्यो छे। बारमी गाथानो भावार्थ थई गयो छे। હવે એમાં આપણે ગુરુદેવે જે ભાવાર્થમાં આજ વાત કરી છે એ વાતને આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ। તો પ્રવચન રત્નાકરમાં બારમી ગાથાના ભાવાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર 164 ઉપર આપ્યું છે, ત્યાંથી શરૂ થાય છે। પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાના નંબર 164, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 175। પ્રવચન રત્નાકરમાં પાના નંબર 164 ઉપર ગુરુદેવે બારમી ગાથાના ભાવાર્થ ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એના કેટલાક ભાગ આપણે લઈએ। ગુરુદેવ કહે છે કે લોકમાં 16 વલ્લું સોનું પ્રસિદ્ધ છે, 15 વલ્લા સુધી સોનામાં ચૂરી તાંબાનો ભાગ વગેરે રહે છે, એટલે કે અશુદ્ધતા રહે છે। એ સોનાને તાપ આપતા પૂર્ણ શુદ્ધ થઈ જાય એને 16 વલ્લું સોનું કહે છે। 15 વલ્લા સુધી સોનું અશુદ્ધ છે, જે જીવોને સોનાના પૂર્ણ જ્ઞાન શ્રદ્ધાને પ્રાપ્તિ થઈ ગયા તેમને 15 વલ્લાનું કાંઈ પ્રયોજન નથી। 15 વલ્લું અને 16 વલ્લું એટલે કે કેટલું થોડોક જ ફેર રહ્યો છે, એટલે જ્યારે એ તાપ આપતા આપતા શુદ્ધ થતું જાય છે એ પ્રમાણે એ વધતું જાય છે અને છેવટે પૂર્ણપણે શુદ્ધ થાય એને 16 વલ્લું કહે છે, આપણે 24 કેરેટ કહીએ છીએ। તો એ વાત અહીંયા દ્રષ્ટાંત તરીકે લીધી છે એને અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે જે જીવોને સોનાના પૂર્ણ જ્ઞાન શ્રદ્ધાન અને પ્રાપ્તિ થઈ ગયા, પૂર્ણ એટલે 16 વલ્લું જે સોનું કહ્યું, 16 વલ્લું સોનું, 24 કેરેટ સોનું, શુદ્ધ સોનું, એનું જ્ઞાન પણ થયું, એની બરાબર પાકી શ્રદ્ધા થઈ અને એને પ્રાપ્ત થયું એટલે કે સોનું એને મળી ગયું, શુદ્ધ સોનું મળી ગયું। હવે એને એક સહેજ ઉતરતું સોનું હોય, સહેજ અશુદ્ધતાવાળું સોનું હોય તો પણ એને શું કામનું, એના સંબંધીનું એને કંઈ હવે પ્રયોજન રહ્યું નથી, એટલે તેને 15 વલ્લાનું કાંઈ પ્રયોજન નથી। પૂર્ણ શુદ્ધ થઈ ગયું ને, અને જેમને 16 વલ્લના સોના શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ નથી એની હજી પ્રાપ્તિ કરવાની બાકી છે, ત્યાં સુધી એને એ શુદ્ધ થતું હોય ત્યારે દરેક સમયે સમયે એને એ જાણવું તો પડશે ને, એટલે ત્યાં સુધી એ 15 વલ્લું થાય તો પણ હજી આગળ એને એ જાણવું જોઈશે કે 16 વલ્લું થાય એટલે પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી એને તાપ આપવા છે અને શુદ્ધ કરવું છે, એટલે અશુદ્ધિને એને જાણવી જોઈએ। એટલે અહીંયા એમ કહ્યું છે કે ત્યાં સુધી તેમને 15 વલ્લા સુધીનું સોનું જાણવા જેવું છે, એ જાણવું પ્રયોજનભૂત છે। શું પ્રયોજનભૂત છે? એ જાણવું કે એમાં અશુદ્ધિ રહી છે એ જાણવું પ્રયોજનભૂત છે। જો દ્રષ્ટાંતને બરાબર નહીં સમજીએ તો પછી સરખામણી કોઈ જુદી રીતે થશે, દ્રષ્ટાંત નહીં સમજાય। એટલા માટે ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી કે જેમને એ પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત થઈ ગયું એને તો હવે કંઈ અશુદ્ધ સોના માટે કોઈ કંઈ જાણવાનું પ્રયોજન રહેતું નથી, પણ જેને હજી પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ એને પોતાની અશુદ્ધિને જાણવી તો પડશે ને, એ વાત અહીંયા લેવી છે। એટલે જે પ્રયોજનવાન જે કહેવામાં આવ્યું અથવા તો વ્યવહાર નહીં પ્રયોજનવાન કહેવામાં આવ્યો તો કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યો એ સમજવાનું છે। વ્યવહારને આદરણીય છીએ એમ કરીને પ્રયોજનવાન નથી કહ્યો, જો એમ કરીને કહેવામાં આવ્યો તો એમ થાત કે 15 વલ્લું સોનું છે એ પણ આદરણીય છે, ના, ત્યાં તો આપણે શુદ્ધ જ જોઈએ છે, સોળ વલ્લું જ જોઈએ છે. એટલે પંદર વલ્લા સુધીનું સોનું જાણવા જેવું છે કે પંદર વલ્લું થયું કહેવાય આટલી અશુદ્ધિ હોય તો. અને હજી આગળ હજી એની અશુદ્ધિને દૂર કરતા પૂર્ણ શુદ્ધ સોનું પ્રાપ્ત થઈ શકે એમ પ્રયોજન છે. પ્રયોજન શું છે? પ્રયોજન પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. આ વાત હજી જેને નથી પકડાઈ એને બહુ પ્રશ્નો થાય છે. એટલે એને એમ થાય છે વ્યવહારમાં હું કંઈક કરું કંઈક કરું કંઈક કરું એવો ભાવ થાય છે, કેમ કે નિશ્ચયની જે વાત છે એને એ સમજ્યો નથી અને નિશ્ચયને દ્વારા એણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. એ વાત ઉપર એનું જોર આવતું જ નથી. એને હજી કંઈક કરવું છે, કેમ કે અનાદિનું એને મનમાં એ પડ્યો છે ને ભાવ, મિથ્યાત્વ પડ્યું છે ને કંઈક હું કંઈક કરું. હવે પ્રભુ પહેલી વાત જ આ તારે સમજવાની છે ને, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે કે તું કંઈ કરી શકતો નથી. એક તણક લાના બે ટુકડા પણ તું કરી શકતો નથી એમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે. અમે તો પ્રભુ આ ગુરુદેવના આટલા પ્રવચનો સાંભળ્યા, આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ત્યાર પછીથી અમે તો એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે એક તણકલાના બે ટુકડાની વાત તો દૂર રહી, પણ તું તણકલાને સ્પર્શી પણ શકતો નથી. તું તણકલાને સ્પર્શી પણ શકતો નથી તો પછી કરવાની તો ક્યાં વાત રહી? કરવું કરવું કરવું, પ્રભુ શું કરવું છે તારે? હવે શું કરવું છે? ક્યાં જવું છે? જે તું કરી શકે છે એ તો તું કરતો નથી, અને જે તું નથી કરી શકતો એમાં તને કર્તૃત્વ બુદ્ધિ પડી છે, કરવું છે કરવું છે. એટલે પછી વ્યવહારની વાત આવે એમાં એને એમ રૂચિ થઈ જાય, એને રાગ થઈ જાય, એને ગમે કે હા હું કંઈક કરું છું, અને એ મિથ્યા અભિમાનમાં એમને એમ એ જીવન પૂરું કરે. અને આવું તો અનંતકાળથી ચાલ્યું આવે છે. એને કે ભૂતકાળમાં મુક્તિની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ નથી કર્યો એમ તો છે નહીં, અનંતવાર એ એવા પુરુષાર્થ કરી ચૂક્યો છે. પ્રભુના સમુશ્રણમાં જઈ આવ્યો છે. શ્રીમંદર પ્રભુ અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે અને બીજા 19 તીર્થંકર ભગવાન બિરાજે છે. એવા તીર્થંકર ભગવાન બિરાજતા હોય ત્યાં સમુશ્રણમાં એ ઘણી વાર જઈ આવ્યો છે, છતાં પણ એને મૂળ વાત નથી પ્રગટ કરી, મૂળ વસ્તુને પકડી નથી, એટલે એ વાત પ્રગટ કરી નથી શક્યો શુદ્ધ સ્વરૂપને. એટલે એને રખડવું થાય છે. હજી પણ એને વ્યવહારનો જ રાગ છે. એટલે વ્યવહારનો રાગ છે એને છોડાવવો છે. એટલા માટે આવા દ્રવ્યાનુયોગના શાસ્ત્ર રચવામાં આવ્યા. આધ્યાત્મિક શાસ્ત્રો છે જે અંતરમાં જવા માટેના શાસ્ત્રો છે. દ્રવ્યાનુયોગ છે અને દ્રવ્ય કેવું છે એને તો પોતે સમજવું પડશે, તો જ એ દ્રવ્યમાં એ જવાશે. પોતાના સ્વરૂપનો એને વિચાર જ કર્યો ન હોય તો પછી એ સ્વરૂપને જાણ્યા વગર એને એનું મહાત્મય ક્યાંથી આવશે અને ખબર પણ કેવી રીતે પડશે કે કેવી રીતે જવાય? એ તો બહારમાં ને બહારમાં રાચી રહ્યો છે. એટલે એને એમ જ થાય છે કે અમારે કંઈક તો કરવું ને. હજી એ તો બધી ઊંચી તમે વાત કરી, તમે એ ઉપરની બધી વાત કરી કે એ તો સમ્યક દ્રષ્ટિ થયો, પણ અમે તો સમ્યક દ્રષ્ટિ નથી થયા, તો અમારે તો બધું આ બધું જુઓ અહીંયા લખ્યું છે ને પ્રયોજનવાન છે. પણ પ્રભુ સમજ શું પ્રયોજનવાન કહ્યું? તને જાણવા માટે એ પ્રયોજનવાન છે એમ કહ્યું છે. તને એમ નથી કહ્યું કે તું એ બધું કર એટલા એનાથી ધર્મ થાય એમ ક્યાં કહ્યું છે? એમ કહ્યું છે અહીંયા જાણેલું પ્રયોજનવાન છે એમ કહ્યું છે કે પંદર વાળું સોનું છે એ ચાલશે એમ કહ્યું છે? એમ તો કહ્યું નથી, પણ તારે એ જાણવું પડશે કે કેટલી અશુદ્ધિ રહી છે. એટલે સમ્યક દ્રષ્ટિને માટે પણ એમ છે, અને જે સમ્યક દર્શન જેને નથી થયું મિથ્યા દ્રષ્ટિ છે એને માટે પણ એમ જ છે. એને માટે તો પહેલા શરૂઆત જ ધર્મની એ રીતે થાય કે આત્માનું સ્વરૂપ કેવું, ત્યાંથી તો શરૂઆત જ થાય છે. મિથ્યા દ્રષ્ટિએ પહેલા શરૂઆતમાં શું કરવું એના સંબંધીની એક વાત માટે ગઈકાલે વાત થઈ છે, તો આપણે આજે સ્વાધ્યાયના અંતે એની થોડીક ગાઈડલાઈન કહી શકાય એ રીતે વાત કરીશું. પણ અહીંયા એ વાત આવી કે પ્રયોજન શું છે, તો પ્રયોજન એ જાણવાનું પ્રયોજન છે, એટલે આટલી વાત કહેવાની થઈ છે. તો આગળ પણ એ કહે છે ગુરુદેવ એમાં કે એવી રીતે જીવ નામનો પદાર્થ છે તે પૂદગલના સંયોગથી પર્યાયમાં અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. જો મૂળ પદાર્થમાં અશુદ્ધતા વ્યાપતી નથી, પણ એવો અશુદ્ધપણે દેખાય છે. કેમ દેખાય છે? કે એની પર્યાય તરફ દ્રષ્ટિ થાય છે, એટલે એ પર્યાયમાં એને અશુદ્ધિ છે એટલે એ દેખાય છે. મૂળ તત્વ જે છે એમાં કોઈ અશુદ્ધિ છે જ નહીં, એ તો નિર્મળ શુદ્ધ જ છે. એટલે જીવ નામનો પદાર્થ છે તે કોના સંયોગથી? ઉદગળના સંયોગથી એ પર્યાયમાં એ અશુદ્ધ થયો છે. અને અશુદ્ધતા તો અનેક પ્રકારે હોય, શુદ્ધપણું એક પ્રકારે હોય અને અશુદ્ધિ તો અસંખ્ય પ્રકારે અશુદ્ધિ હોઈ શકે. એટલે એ જે જે પ્રકારે અશુદ્ધિ હોય એ પ્રકારે એ દેખાય એવા અનેક રૂપ એ થઈ રહ્યો છે એમ પર્યાયમાં એ એવો જણાય છે. ત્યાં જેમને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન દાયક ભાવ માત્ર જે ચૈતન્ય સૂર્ય પૂર્ણ સ્વરૂપ છે તેના શ્રદ્ધા જ્ઞાન અને આચરણરૂપ પ્રાપ્તિ થઈને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે એમને તો પૂદગલ સંયોગ જનિત અનેક રૂપપણાને કહેનારો એ અશુદ્ધ નહીં કાંઈ પ્રયોજનનો કે મતલબનો નથી. કેમ કે અશુદ્ધતા છે જ નહીં એટલે હવે અશુદ્ધતાને જાણવાનું એમને કોઈ પ્રયોજન રહ્યું નથી. બીજી વાત કે શુદ્ધતા પ્રગટ કરી છે એટલે હવે જે સ્થિતિમાં રહ્યા છે એ તો પૂર્ણ શુદ્ધ સ્થિતિમાં જ છે. એટલે અશુદ્ધિને દૂર કરવાનો પણ હવે કોઈ વિકલ્પ રહેતો જ નથી. એટલે એ તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીને એમાં એ ટકી ગયા છે, એ સ્થિર થઈ ગયા છે. એટલે કેવળી ભગવાન છે જેમને કેવળ જ્ઞાન થયું છે, જે સર્વજ્ઞ છે, અરિયંત ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, એમને હવે કંઈ કરવાનું રહ્યું નથી. ભલે દેહ સાથે રહ્યા છે, ચાર અગાતી કર્મ બાકી રહ્યા છે, છતાં પણ એમને શું કરવાનું રહ્યું? કંઈ કરવાનું રહ્યું નથી. કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ત્યાંથી હવે એ બહાર આવતા જ નથી. આ બધા પ્રશ્નો કેમ થાય છે એનું એક કારણ છે કે ઘણી મિથ્યા માન્યતાઓ વર્તે છે ને. એટલે ઘણાના મનમાં એમ છે કે પ્રભુ સર્વજ્ઞ થાય ને ત્યાર પછીથી એ પછી ઉપદેશ આપે, દેશના આપે. ના, એમ નથી હોતું. પ્રભુને પછી કોઈ પ્રત્યે રાગ નથી હોતો. હે ગૌતમ કરી અને એ કંઈ સંબોધન કરી અને દેશના આપતા નથી. એ ઓમકાર ધ્વનિ જ છૂટે છે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા પછીથી. એમને જગતમાં કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભાવ થાય એ શક્ય જ નથી. એ શક્ય જ નથી, એ થઈ શકે જ નહીં તર્કથી જોઈએ તો પણ એ શક્ય નથી. અને પછી પ્રભુના શુક્રા પણ એવો ભાવ થાય કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો શુભરાગ હવે પ્રભુને શા માટે થાય? પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે શુદ્ધતા પ્રાપ્ત કરી અને બિરાજી ગયા છે પછી પ્રભુ તો સ્વરૂપમાં જ છે, સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે. એટલે એવી રીતે દેશના આપતા નથી, ઉપદેશ આપતા નથી. એટલે એવી જેની માન્યતા છે ને એને આ બહુ ગોટાળા થાય. એ બધા હજી એવું બધું કંઈક જાત જાતનું લાવે. અહીંયા એ વાત કરવી છે કે જેને એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું એને હવે ક્યાં કોઈ પણ પ્રકારનો હવે પુરુષાર્થ બાકી રહ્યો છે? કંઈ પુરુષાર્થ બાકી નથી. એટલે હવે આપણે જે સોનાની વાત લઈએ તો એમાં ક્યાં હવે તાપ આપવાનું બાકી રહ્યું? શુદ્ધ થઈ ગયા પછી ક્યાં હવે એને તાપ આપવાના છે? હવે ક્યાં એનું કંઈ કરવાનું છે? એટલે એને માટે હવે એ આટલી અશુદ્ધિ હોય તો આવો રંગને, આટલી અશુદ્ધિ હોય તો આવો રંગને, એ બધું એને માટે નકામું છે. એ રીતે અહીંયા પણ જેને પૂર્ણપણે એ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે એને માટે એ હવે બધું એ નકામું છે એટલે એનું કોઈ પ્રયોજન રહેતું નથી. એ અશુદ્ધ નહીં ને કહેનારો જે વ્યવહાર છે એનું હવે એને માટે કોઈ પ્રયોજન રહેતું નથી. એ અશુદ્ધ નહીં કહેનારો કેમ કયો છે એની વાત આગળ આવી ગઈ. એ અભૂતાર્થ છે એની વાત આગળ આવી ગઈ. એટલે એ ભેદ કરીને કહે છે, જ્યાં ભેદ નથી ત્યાં ભેદ દર્શાવે છે, જ્યાં જે નથી ત્યાં એને દર્શાવવામાં આવે છે. એવી રીતે જણાવનારો વ્યવહાર ન છે. માટીના ઘડાને ઘીનો ઘડો કહે છે. એટલે એ રીતે જે આખો વ્યવહાર ન છે એ ખરેખર જોવા જઈએ તો જેને પૂર્ણપણે શુદ્ધિ પ્રાપ્ત કરી એને એવો એ અનેકપણું દર્શાવનારો, જીવનું ઉદ્ગળના કારણે જે અનેકપણું દેખાય છે એને દર્શાવનારો એ વ્યવહાર ન છે. કેમ કે પર્યાયને દર્શાવનારો છે. પર્યાય દ્રષ્ટિકો એ વ્યવહાર દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે તે શુદ્ધનયનો વિષય છે, એ શુદ્ધ દ્રષ્ટિ છે. એટલે એને દર્શાવનારો છે. હવે એનું કોઈ હવે પ્રયોજન રહેતું નથી એટલે એમને એ કંઈ જરૂરી નથી. એ જાણવું પણ હવે એમને કામનું નથી રહ્યું. કેમ કે અશુદ્ધતા છે જ નહીં. પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથા પદવી જાણવા માટે પ્રયોજનવાન છે. જો યથા પદવી શબ્દ છે એ મહત્વનો છે. એટલે કે જ્યારે એની દશા જેવી છે તેવી, યથા પદવી જે વખતે એની જેવી દશા વર્તે છે તેવી અશુદ્ધ નયનું કથન જે છે એ એને ક્યાં સુધી જાણવું ને ક્યાંથી શરૂ કરીને? તો કે ભાઈ પ્રભુ પહેલેથી શરૂ કરીને તું મિથ્યા દ્રષ્ટિ છો ત્યારથી જ તું જાણ. એમાં સમ્યક દ્રષ્ટિ માટે અને મિથ્યા દ્રષ્ટિ માટે જુદી વાત એમ નથી કહ્યું. તું પહેલેથી જ એ જાણ કે કયા પ્રકારે શુદ્ધ સ્વરૂપ છે અને કયા પ્રકારે અશુદ્ધ સ્વરૂપ છે એને તું જાણ, અને પછી આશ્રય તું શુદ્ધનો કર. શુદ્ધનો આશ્રય કરવાથી શુદ્ધિ પ્રગટશે, અશુદ્ધનો આશ્રય કરવાથી શુદ્ધિ નહીં પ્રગટે. આ વાત પકડવા જેવી છે કે શુદ્ધના આશ્રયે જ શુદ્ધિ પ્રગટે, અશુદ્ધના આશ્રયે શુદ્ધિ ન પ્રગટે. સ્વના આશ્રયે પોતાનું સ્વરૂપ જણાય, પરના આશ્રયે પોતાનું સ્વરૂપ ન જણાય. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્વરૂપ એમણે જાણ્યું, એમાં પોતે જ લીન થયા અને પછી સ્થિર થયા. એ બધું એમણે પોતે પોતાના સ્વરૂપમાં જઈને કર્યું છે. આટલી વાત પ્રભુ પકડ, અને એના ઉપરથી તું બોધ પાઠ લે, દાખલો બેસાડ કે મારે પણ મારા સ્વરૂપમાં જઈને મારા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. બીજું બધું ભૂલી જાય તો ચાલે, પણ આ મુદ્દાની વાત છે, આટલું તારે પકડવું પડે પ્રભુ. એમાં કોઈ છૂટકો નથી, બીજો કોઈ વિકલ્પ નથી. બાકી તું માળા જપ્યા કરે, જાપ કર્યા કરે, પ્રભુનું સ્મરણ કર્યા કરે, સ્તુતિ કર્યા કરે, બધું ભલે કર્યા કર, પણ એથી કંઈ તું એમના આત્મામાંય નથી જઈ શકતો કે તું તારા આત્મામાંય નથી જઈ શકતો. બધું વ્યર્થ જશે. એ શુભભાવ છે, અને શુભભાવનું ફળ શું છે? પુણ્યનો બંધ. પુણ્યનો બંધ થાય એટલે એક ભાવ વધ્યો. એ ભાવ ભોગવવા માટે એ ભાવ જે કર્યા, એ પુણ્યનો બંધ પડ્યો એટલે એ કર્મ બંધાયું. તો એ પુણ્યને ભોગવવા માટે થઈને તારે ભાવ કરવો પડશે ને પ્રભુ, કે નહીં કરવો પડે? એટલે શુભભાવ જે છે એ તો બાય પ્રોડક્ટ જેવું છે. જો એક સરસ ઉદાહરણ આપું, બહુ સરસ રીતે સમજાઈ જાય, કે આપણે ખેતરમાં 100 મણ ઘઉં પાકે, ઘઉંનો પાક લીધો હોય અને 100 મણ ઘઉં પાકે, તો પછી આપણા જે ઢોર હોય, ખેડૂતોને હંમેશા ઢોર પણ હોય, ખેડૂતોને 10-15 ઢોર હોય અને મોટું ખેતર હોય, એ રીતે હોય. એટલા માટે આ ઉદાહરણ લઉં છું. તો કે એમને પોતાના ઢોર માટે પછી ઘાસચારો બીજો જુદો વાવવાની જરૂર પડે? ન પડે. એટલે કે જ્યારે 100 મણ ઘઉં પાકે છે તો પછી 1000 મણ ઘાસ તો થવાનું જ છે, એમાંથી એ તો બાય પ્રોડક્ટ તરીકે મળવાનું જ છે, એની ક્યાં જરૂર જ છે? એ જુદું ઉગાડવાની જરૂર હોતી જ નથી. અને જો તું તારા ખેતરમાં એ 1000 મણ ઘાસ વાવી દઈશ તો તને શું મળશે? વિચાર કર્યો છે તે? એના ઉપરથી, એ દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે શુદ્ધનો જ પુરુષાર્થ હોય અને શુદ્ધનો પુરુષાર્થ કરવામાં એ ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય જ છે. એટલે એમાં એ શુભભાવ તો સાથે રહ્યો જ હોય છે. પણ જો તું શુદ્ધનો પુરુષાર્થ ન કરે અને માત્ર શુભનો જ પુરુષાર્થ કરીશ તો માત્ર ઘાસ તને મળશે, ઘઉં નહીં મળે. એટલે કે પુણ્યનો બંધ પડશે પણ તને તારા સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. પુરુષાર્થ હંમેશા શુદ્ધનો જ હોય, એ મિથ્યા દ્રષ્ટિને માટે હોય કે સમ્યક દ્રષ્ટિને માટે હોય કે મુનિને માટે હોય, બધાને માટે જે પુરુષાર્થ છે તો શુદ્ધની પ્રાપ્તિનો, શુદ્ધમાં સ્થિર થવાનો જ પુરુષાર્થ હોય. બીજો કોઈ પુરુષાર્થ હોઈ શકે જ નહીં. એટલે એ જે અશુદ્ધ નયના કથન જે કહેવામાં આવ્યા કે તું પર્યાયમાં આમ છે તેમ છે, એ બધું જાણેલું પ્રયોજનવાન છે, એને કંઈ આદરવાની વાત છે જ નહીં. તને જે કંઈ શુભ ભાવ આવે, પૂજા ભક્તિ વિનયના જે ભાવ આવે છે, એ મિથ્યા દ્રષ્ટિને તો જેવા સમ્યક દ્રષ્ટિને ભાવ આવે એવા આવી શકે જ નહીં. કેમ કે એને તો ખબર પણ નથી કે કેવું ભગવાનનું સ્વરૂપ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને શું પ્રાપ્ત કર્યું છે અને કેવી રીતે કેવા પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે એનો કોઈ એને અંદાજ નથી. એટલે એને તો શું ભાવ આવવાનાથી, તો નામની પૂજા કરે છે, ટીલા કરી આવે છે કે બોલીને કંઈ કરી આવે છે, દિગંબરમાં પ્રમાણે હોય તો ત્યાં બોલીને ગાઈ નાખે છે, ગમે તે કરતો હોય, ચોખા લઈને બેઠો છે કે જે લઈને બેઠો છે, એક ચીલા ચાલુ કરે છે, એને અંતરમાં એવો ભાવ જ આવી ન શકે. ભાવ કોને આવે? કે જે એ માર્ગમાં છે, જેને એ માર્ગનો પુરુષાર્થ વર્તે છે, એવા જીવને જ એવો ભાવ આવે. કેમ આવે? તો કે એ સમજે છે કે હું આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરું છું તો હું થોડી ક્ષણો પૂરતો જ અંદરમાં રહું છું, અને થોડી ક્ષણોમાં તો હું પાછો બહાર આવી જઉં છું. હું ત્યાં વધારે સમય ટકીને રહી શકતો નથી. ઓહો, મારો પુરુષાર્થ જે છે આટલો પુરુષાર્થ છે, છતાં પણ હું એ શુદ્ધ ભાવમાં લાંબો સમય ટકી નથી શકતો. જ્યારે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન તો પૂર્ણપણે એમાં કાયમ માટે એવા શાશ્વત સુખની પ્રાપ્તિ કરતા ટકીને રહ્યા છે, એટલે એમના પુરુષાર્થનો ખ્યાલ આવે છે. ઓહો પ્રભુ, આપનો પુરુષાર્થ કેવો! આપે કેવો અદમ્ય પુરુષાર્થ કર્યો કે જેને લીધે થઈને આપ તો પ્રભુ હંમેશને માટે એ સુખમાં રહી ગયા. એમ કરીને એનાથી એનું માથું ઝૂકી જાય છે અને વંદન કરવાનો ભાવ આવી જાય છે. એટલે એ પૂજા ભક્તિ વિનય જે કંઈ બધું છે એ અંદરમાંથી પ્રગટે છે. જેમ જેમ એ વધારે પુરુષાર્થ કરે છે, જેમ જેમ સ્થિરતા કરે છે, તેમ તેમ એને સમજાય છે કે એ પુરુષાર્થ કેવો અદભુત પુરુષાર્થ છે. અને એમ એને તીર્થંકર ભગવાનને જે પદને પ્રાપ્ત કર્યું, કેવળી ભગવાને જે પદને પ્રાપ્ત કર્યું એને માટેનો પુરુષાર્થ એને સમજમાં આવે છે. અને એમ એને પ્રભુ પ્રત્યે વધારે ને વધારે અહોભાવ આવે છે. અને એ અહોભાવ છે એમાંથી જ આ બધી પૂજા વિનય ભક્તિની વાત જે ઉત્પન્ન થઈ છે. એટલે એ જો એમ માનીને બેઠો હોય કે ના હું ભગવાનની ભક્તિ પૂજા જાપ કર્યા કરું તો મને કંઈ પ્રાપ્ત થશે, અને શરૂઆતમાં તો મારે આમ કરવું તેમ કરવું, તો એ માન્યતા એની ભૂલ ભરેલી છે. એ વાત અહીંયા ગુરુદેવે આગળ સમજાવી છે, એ આપણે આગળ લઈએ. કેમ કે એ ભાવ તો એને સહજ આવવાનો જ છે, અને જેમ જેમ એ આગળ વધશે, શુદ્ધિની વૃદ્ધિ થશે, તેમ તેમ એ ભાવ તો વિશેષતાથી એને આવવાનો જ છે. જ્યારે એ શુદ્ધમાં નહીં હોય, પોતાના સ્વરૂપમાં અંદરમાં નથી જતો, ત્યારે પ્રભુ એને એવો જ ભાવ આવવાનો છે. કેમ કે અંતરમાં કેટલો વખત રહેવાય? સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને છે, એ રોજ નથી જતો બરાબર, તો બાકીનો સમય શું કરતો હશે? એને શુભ ભાવ જ હોય, એટલે શુભ ભાવનો કંઈ પુરુષાર્થ ન હોય. પુરુષાર્થ શુદ્ધનો જ હોય અને શુભ તો થવાનું જ છે. આ વાત જે છે એ આમાંથી સાથે ને સાથે પકડવાની છે. કેમ કે પ્રયોજનવાન છે ને એ શબ્દનો બહુ ખોટો અર્થ લોકો કરે છે, એટલા માટે થઈને આ બધી વાત આપણે વિશેષતાથી લઈએ છીએ. આગળ અહીંયા કહે છે એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનો સાંભળવા. જ્યાં સુધી શું નથી થયું? જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શન નથી થયું. સમ્યક દર્શન નથી થયું, જો અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય, અનુભવ સહિત આત્માનું અવલોકન નથી થયું, આત્માને જાણ્યો નથી, દેખ્યો નથી, અનુભવ્યો નથી, એવું જ્ઞાન અને શ્રદ્ધા નથી થયું એની વાત કરી છે, ત્યાં સુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનો સાંભળવા. આવો ભાવ સમ્યક દર્શન થવા પહેલા હોય છે એની વાત છે. આમાં એ વાત કરવામાં આવી છે. શું કહ્યું? અહીંયા જે 12મી ગાથામાં જે વાત લેવામાં આવી છે, શેની વાત લેવામાં આવી છે? કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તો જીન વચનો સાંભળવા. આવો ભાવ સમ્યક દર્શન થવા પહેલા હોય છે એની વાત છે. અહીં યથાર્થ ઉપદેશ એના પર વજન છે. આ વાત ઉપર અહીંયા વજન છે એમ કરીને ગુરુદેવ સમજાવે છે કે આમ જ્યાં ત્યાંથી કહે ને, અને જ્યાંથી ત્યાંથી એ વાત પ્રાપ્ત કરી લે કે ભાઈ દાન કરો ને વ્રત કરો ના તો સંકિત થશે અને ધર્મ થશે, તો એ જીન વચન નથી. શું કહ્યું? જ્યાં ત્યાંથી કહે કે દાન કરો વ્રત કરો તો સંકિત થશે અને ધર્મ થશે, તો એ જીન વચન નથી, યથાર્થ ઉપદેશ નથી. ગુરુદેવ કહે છે કે યથાર્થ ઉપદેશ સાંભળો, એ જીન વચનો સાંભળવાની વાત કરી છે. આવો જે જીન જે ઉપદેશ જે છે જ્યાં ત્યાંથી પ્રાપ્ત થયેલો, એ ઉપદેશ સાંભળવા લાયક પણ નથી એમ અહીંયા સ્પષ્ટ લખ્યું છે. જેમાં સમ્યક દર્શન આદિ વિતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. 85મી કાયમમાં શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે એમ કહ્યું છે. એટલે કોઈ પણ શાસ્ત્ર જે છે એનું તાત્પર્ય વિતરાગતા જ હોઈ શકે. જો વિતરાગતાની વાત શાસ્ત્રમાં નથી આવતી, વિતરાગતા એમાંથી આપણને પ્રાપ્ત નથી થતી, તો એ શાસ્ત્ર શાસ્ત્ર રહેતું નથી. એનો આશય વિતરાગતાની પ્રાપ્તિ કરાવવા માટેનો જ હોય, બીજું કંઈ હોય નહીં. તથા આત્મ અવલોકન શાસ્ત્રમાં આવે છે કે મુનિઓ વારંવાર મુહુર્મુહુર વિતરાગ ભાવનો ઉપદેશ આપે છે. એટલે નિમિત્ત રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી જ્ઞાયક ભાવનું લક્ષ કરો. નિમિત્ત તરફની દ્રષ્ટિને બદલો. નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત એ વખતે હાજર હોય તો જ એને નિમિત્ત કહેવાય, અને નિમિત્ત ત્યારે જ કહેવાય એને કે જ્યારે એ કાર્ય થાય, નૈમિતિક થાય ત્યારે એ નિમિત્ત કહેવાય. પણ જો કાર્ય જ નથી થયું તો પછી નિમિત્ત શેનું? એટલે નિમિત્ત તરફની દ્રષ્ટિ ફેરવો, રાગ તરફથી અને પર્યાય તરફથી પણ લક્ષ ફેરવો અને ત્રિકાળી નાયક ભાવનું લક્ષ કરો, જેથી સમ્યક દર્શન આદિ વિતરાગતારૂપ ધર્મ થાય. અને આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમ કે વિતરાગ ભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. એ માત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. જો એના પછી નીચેના પેરેગ્રાફમાં આપણે લઈએ, જીન વચનો સાંભળવા, ગુરુના વચનો સાંભળવા એ છે તો શુભ વિકલ્પ, પણ જે તે કાળે આવો વિકલ્પ હોય છે. અહીં સમ્યક દર્શન પામવા માટે જીન વચન સાંભળવું એમ કહ્યું, પણ તે સાંભળવા માત્રથી જ સમ્યક દર્શન થાય છે એમ નથી. કેટલી બધી સ્પષ્ટ વાત કરી દીધી છે. જે તે કાળે કેવો પુરુષાર્થ હોય એની વાત કરી છે, પણ એમાં મૂળ વસ્તુ જે છે શ્રદ્ધાની રીતે વાત કરીએ તો એ તો એ જ છે કે એને સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે. તો આ સાંભળવા માત્રથી સમ્યક દર્શન થાય નહીં એ પણ સ્પષ્ટ કર્યું છે. 11મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થના આશ્રય એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયક ભાવના આશ્રય સમ્યક દર્શન આદિ ધર્મ થાય છે. પોતાનું સ્વરૂપ અને કેવું સ્વરૂપ જે બદલાતું નથી એ ધ્રુવ, આપણે ધ્રુવનો તારો કહીએ છીએ ને, ધ્રુવનો તારો એ એક જ જગ્યાએ રહે છે, એ ખસતો નથી, આગો પાછો થતો નથી, એની સ્થિતિ બદલાતી નથી, ત્યાં જ હોય. એવી રીતે ભગવાન આત્મા, ભગવાન આત્મા એટલે આપણો પોતાનો આત્મા, એને આપણે ભગવાન આત્મા કહીએ છીએ, કેમ કે એ સિદ્ધ સમાન છે અને એવો એ સિદ્ધ સમાન પોતે પ્રગટ કરી શકે છે. એટલે એ આત્મામાં જે અંશ બદલાતો નથી એને ધ્રુવ કહેવામાં આવે છે. એ ધ્રુવ જે અંશ બદલાતો નથી એ ત્રણેય કાળ એવો ને એવો રહે છે કે એને ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયક ભાવ, નિજ જ્ઞાયક ભાવ એટલે પોતાનો જ્ઞાયક ભાવ એટલે પોતે જ્ઞાન કરનારો જ છે એ ભાવ, એના આશ્રયે સમ્યક દર્શન ધર્મ થાય છે. એનો આશ્રય કરવાથી થાય છે, બદલાતાનો આશ્રય નથી થઈ શકતો. એટલે જે બદલાય છે એ પર્યાય છે, પર્યાયમાં જે બદલાવાપણું છે એના તરફ દ્રષ્ટિ કરતા, એનો આશ્રય કરતા એ ધર્મની પ્રાપ્તિ ન થાય, સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ ન થાય. એટલે અહીંયા કહ્યું કે સાંભળવા માત્રથી નહીં, જીનેશ્વર ભગવાનની વાણી સાંભળવા માત્રથી નહીં, એ તો નિમિત્ત કારણ કહ્યું. એ નિમિત્ત કારણ, એ નિમિત્ત પણ ત્યારે જ કહેવાય કે જો તમને સમ્યક દર્શન થાય તો એમ કહેવાય કે પ્રભુની વાણી તમારે માટે નિમિત્ત થઈ. જેને સમ્યક દર્શન જે નિમિત્તથી થયું હોય તે નિમિત્ત કહેવામાં આવે, સમ્યક દર્શન થતું નથી તો એને નિમિત્ત પણ કહેવાય નહીં, ભલે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય તો પણ. એટલે સાંભળવાથી નહીં, નિમિત્તથી નહીં. ગુરુદેવ કહે છે, અરે રે, ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળ સ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે. હવે આપણે એના પછી આગળ પાના નંબર 168 ઉપર જઈએ. પ્રવચન રત્નાકર ભાગ પહેલામાં પાનું 168 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 179. હવે એ જે વાત કરવામાં આવી એ જાણેલો પ્રયોજનવાન છે અને વ્યવહારની વાત કરવામાં આવી એના સંબંધી અહીંયા આપણે થોડી સ્પષ્ટતાઓ લઈએ. અહીંયા કહે છે ઉપરથી બીજા પેરેગ્રાફમાં કે વળી જીનબિંબના દર્શનનો પણ ભાવ હોય છે. સમો શરણમાં વિતરાગ અર્હંત પરમાત્મા હોય છે. પેલું સાંભળવાની તો વાત કરી, એક તો જીનેશ્વર ભગવાનની વાણી સાંભળવાની વાત કરી, હવે અહીંયા બીજી આગળ વાત લઈએ છીએ આપણે કે વળી જીનબિંબના દર્શનનો પણ ભાવ હોય છે. સમો શરણમાં વિતરાગ અર્હંત પરમાત્મા હોય છે, એવી જ વિતરાગી મૂર્તિ હોય એને જીનબિંબ કહીએ. વિતરાગ પ્રભુ કેવા છે, વિતરાગી અર્હંતનું સ્વરૂપ કેવું છે, એ વિતરાગી પરમાત્માનું જેવું સ્વરૂપ હોય એવી જ મૂર્તિ પણ વિતરાગી હોવી જોઈએ, રાગી મૂર્તિ ન હોવી જોઈએ. એટલે જીનબિંબ કહેવામાં આવે, પ્રતિમાની વાત કરવામાં આવીએ તો પ્રતિમા વિતરાગી હોવી જોઈએ, જે જોતા આપણને વિતરાગતાનો ભાવ પ્રગટે એવી હોવી જોઈએ. પ્રતિમાની સાથે બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ વિતરાગી ભાવ એમાં દેખાતો નથી. એટલે અહીંયા એ વાત લીધી છે કે એવી જ વિતરાગી મૂર્તિ હોય જેને જિનબિંબ કહીએ છીએ. સમોસરણમાં આ વિતરાગ અર્યંત પરમાત્મા હોય એવી જ વિતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ છીએ. અન્ય આભૂષણ આદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્ન દિગંબર વિતરાગ સ્વરૂપ હોય છે, તેવી જ નગ્ન દિગંબર વિતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબના દર્શન, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સંકિત થયા પહેલા હોય છે, પણ એનાથી નિશ્ચય સંકિત થાય નહીં. નિશ્ચય સમ્યક તો એકમાત્ર અખંડ એક જ્ઞાયક ભાવનું અવલંબન થતાં જ થાય છે. કેમ કે સંકિત ક્યાં પ્રગટ કરવાનું છે? પોતાના આત્મામાં પ્રગટ કરવાનું છે. અને જે પૂજા વિનય ભક્તિનો ભાવ છે તે શું છે? પરલક્ષી શુભ ભાવ છે, પરના લક્ષે થતો શુભ ભાવ છે. સ્વરૂપમાં જે વાત પ્રગટ કરવાની હોય ત્યારે કાર્ય ક્યાં થવું જોઈએ? તો પોતાના નિજ સ્વરૂપમાં કાર્ય થવું જોઈએ. શું કાર્ય થવું જોઈએ? તો કે વિકલ્પ વગરની નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના સ્વરૂપનો સ્પર્શ થવો જોઈએ, એનું અવલોકન થવું જોઈએ, એનું જાણવું થવું જોઈએ અને એની શ્રદ્ધા થવી જોઈએ. એનું નામ સમ્યક દર્શન. એટલે નિશ્ચય સમ્યક તો એકમાત્ર અખંડ એક જ્ઞાયક ભાવનું અવલંબન થતાં જ થાય છે. જ્ઞાયક ભાવ કહો કે ત્રિકાળી ધ્રુવ કહો, એ એક જ છે. એનું અવલંબન થતાં, એનો આશ્રય થતાં, એના તરફ દ્રઢતા, એનું લક્ષ્ય કરતા, એના તરફ તમારા જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા, એની સન્મુખ થતાં એ અનુભૂતિ થાય છે. વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભ ભાવોની પ્રવૃત્તિથી સમ્યક દર્શનનો લાભ થાય છે એમ આશય નથી. પણ સમ્યક દર્શન થતા પહેલા આવા શુભ ભાવો હોય છે એમ સિદ્ધ કર્યું છે. કેટલી બધી સ્પષ્ટ વાત કરી છે. વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભ ભાવોની પ્રવૃત્તિથી સમ્યક દર્શન થતું નથી અને એમ જો માનતા હોય તે ભૂલ છે. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે એમ કહ્યું જ્યાં કે વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું એ પ્રયોજનવાન છે ત્યાં એનો અર્થ કે એનો આશય એવો નથી કે એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પણ સમ્યક દર્શન થતા પહેલા આવા શુભ ભાવો હોય છે એમ સિદ્ધ કર્યું છે, એમ જણાવ્યું છે. આગળ વાત કરે છે કે હવે જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે, શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, એવા જીવને પૂર્વકથિત ભાવો જેવા કે જીન વચનો સાંભળવા, ધારવા, ગુરુભક્તિ, જીનબિંબ દર્શન ઇત્યાદિ હોય છે. આ જે ભાવાર્થમાં જે પંડિતજીએ લખેલું છે એ જ વાક્યો છે. ખરેખર તો સમ્યક દર્શન થયા પછી જ ઉક્ત ભાવો વ્યવહાર નામને પામે છે. જો આ ગુરુદેવે સ્પષ્ટતા કરી, આવા ભાવો જે છે સમ્યક દર્શન એને થયું નથી અને શ્રદ્ધા એ પ્રમાણે છે તો એને જીન વચનો સાંભળવા, એને ધારવા, એના અર્થ સમજવા, એને આત્મસાત કરવા અને એ પ્રમાણે એને ગુરુની ભક્તિ, ગુરુ પ્રત્યેનો ભાવ, વિનય આદિ હોય, જીનબિંબના દર્શન ઇત્યાદિ પૂજાના ભાવ પણ હોય. આ વાત જે પંડિતજીએ કરી હવે એનો અર્થ શું કરવો એ ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ખરેખર તો સમ્યક દર્શન થયા પછી જ ઉક્ત ભાવો એટલે કે આવા પ્રકારના ભાવો એ વ્યવહાર નામને પામે છે. કેમ? તો કે વ્યવહાર ક્યારે કહેવાય કોઈને પણ? કે જ્યારે નિશ્ચય હોય તો વ્યવહાર કહેવાય. નિશ્ચય જ નથી તો વ્યવહાર શેનો? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે ખરેખર જોવા જઈએ તો આ બધા ભાવ છે તે શુભ ભાવ છે અને એ સમ્યક દર્શન જેને થયું છે અથવા જેને નથી થયું એ બંનેને એવા ભાવ હોય જ છે. શુભ ભાવ આવ્યા વિના રહે જ નહીં. શુભ ભાવ તો આવે જ, પણ શુભ ભાવ દ્વારા સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થતું નથી, આટલી વાતને પકડવાની છે. એટલે પુરુષાર્થ જે છે એ શેનો હોય? શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ હોય. અને શુદ્ધ ભાવનો જે પુરુષાર્થ કરે છે એટલે કે જે ઘઉં વાવવાનો પુરુષાર્થ કરે છે એને ઘાસરૂપે શુભ ભાવ તો એ બાય પ્રોડક્ટ તરીકે મળે જ છે, કે ઈચ્છે કે ન ઈચ્છે. જેને શુદ્ધ ભાવનો પુરુષાર્થ વર્તે છે એટલે એના વિકલ્પો શુદ્ધ ભાવમાં જવાના થાય છે, એ ભાવ જ શુભ છે. આત્મામાં જવું છે, આત્મા તરફ ઢળે છે, તો એ વખતે જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં એકરૂપ થતો નથી ત્યાં સુધીનો બધો સમય છે એમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય છે. અને એ એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ છે કે જેના દ્વારા એને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, કે જે ભવિષ્યમાં પણ એને આવા જ પુરુષાર્થ કરવામાં અનુકૂળતા પ્રાપ્ત કરાવે તેવું હોય છે. એટલે સ્પષ્ટ અહીંયા સરસ કરી દીધી છે કે ખરેખર તો સમ્યક દર્શન થયા પછી જ એવા ભાવ અને વ્યવહાર કહેવાય. એટલે વ્યવહાર એટલે જીન વચન સાંભળ્યા અને ગુરુ ભક્તિની જીનબિંબની પૂજા કરી, તો એને પૂજા કહેવી હોય તો પૂજા ત્યારે જ કહેવાય, સ્તુતિ ત્યારે જ કહેવાય કે જ્યારે એને ખરેખર અંતરમાંથી એવો અહોભાવ જાગ્યો છે. અને એવો અહોભાવ સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે થાય. કારણ કે પુરુષાર્થ જે કરે એને ખ્યાલ આવે કે કેવો પુરુષાર્થ હોય, એને મહાત્મ સમજાય. તીર્થંકર ભગવાનના પુરુષાર્થનું મહાત્મ કોને સમજાય? કે જે એવો પુરુષાર્થ કરે છે પોતાના સ્વરૂપમાં જવાનો એને સમજાય, બીજાને અજ્ઞાનીને ક્યાંથી સમજાય? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને નય નિક્ષેપ હોતા નથી. અજ્ઞાનીના શુભભાવો તો વ્યવહાર આભાસ છે. અહીં કહે છે કે સમ્યક દર્શન થયા પછી જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા ભાવો હોય છે, પણ આવા ભાવોથી નિશ્ચય પામે એમ નથી. આ તો આવા શુભ વિકલ્પો હોય છે તેમ દર્શાવવું છે. આગળ કહે છે કે વળી પરદ્રવ્યનું આલંબન છોડાવવા રૂપ અશુભ ભાવને ટાળવા માટે અશુભ ભાવમાં જાય નહીં અને પરદ્રવ્યનું આલંબન છૂટે સ્વ તરફ વળવા માટે થઈ અને એ પુરુષાર્થ કરી રહ્યો છે ત્યારે બીજી શું વસ્તુ હોય છે? તો કહે છે કે પરદ્રવ્યનું આલંબન છોડાવવા રૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ, સમિતિ ગુપ્તિ પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન અને એ રીતે પ્રવર્તનારાઓની સંગતિ કરવી, એટલે મુનિની નિશ્રામાં રહેવું, જે છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિ હોય એમની નિશ્રામાં રહેવું, એવા ગુરુને ગુરુ માનવા, એ સિવાય બીજાને ગુરુ પણ ન માનવા, એમની નિશ્રા હોય, એમની સંગતિ હોય, અથવા તો સમ્યક દ્રષ્ટિ છે એમના સંગમાં રહેવું, જ્યાં એવા સત્સંગ સમ્યક દ્રષ્ટિ દ્વારા થતા હોય એમાં જવું, એની વાત કરે છે. એટલે એ રીતે પ્રવર્તનારાઓની સંગતિ કરવી ઇત્યાદિ ભાવો હોય છે. અહીં આલંબન છોડવા માટે એમ કહ્યું છે. પરદ્રવ્ય તો છૂટા પડ્યા છે, પરદ્રવ્યનું આલંબન છોડવાની વાત કહી છે ને. પરદ્રવ્ય કંઈ પકડાયા છે એમ નહીં, પણ પરદ્રવ્ય ખરેખર તો છોડવાના ક્યાં છે? તો છૂટા પડ્યા જ છે, પણ પરદ્રવ્યનું આલંબન છોડવા માટે એટલે તેના તરફનું લક્ષ છોડવા માટે એમ સમજવાનું છે. તીવ્ર કસાયના ભાવની નિવૃત્તિને અર્થે આવા અણુવ્રત મહાવ્રત આદિના શુભ વિકલ્પ હોય છે. એને શુભ વિકલ્પ કયો? મહાવ્રત અણુવ્રત છે એને શુભ વિકલ્પ શા માટે કયો? એ શુભ ભાવ છે, અને ભાવ છે એ વખતે એ વિકલ્પ સહિત છે એટલે શુભ વિકલ્પ કહેવામાં આવ્યો. કે અણુવ્રત મહાવ્રત જે છે એ જ્યારે એ પોતે ધ્યાનમાં જાય છે ત્યારે કંઈ એવો વિકલ્પ હોતો નથી, એટલે જ્યારે એ બહારમાં છે ત્યારે જ એ વિકલ્પ હોય છે. એની સભાનતા કે પોતે દ્રવ્યલિંગ થયો છે અથવા તો દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિત છે ત્યારે પણ, જ્યારે એ છઠ્ઠા ગુણસ્થાને કે બહારમાં છે ત્યારે એને સભાનતા હોય કે હું મુનિ છું. મુનિપણાની સભાનતા ક્યારે હોય? કે બહારમાં આવે ત્યારે. અંતરમાં જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે ક્યાં એની સભાનતા છે? એ તો પોતાના સ્વરૂપમાં છે. એટલે વિકલ્પ જે છે એ સભાનતા, એ વિકલ્પ છે, એટલે એ શુભ વિકલ્પ છે. અને એ વખતે શરીરની જે કંઈ ક્રિયા જે છે તે તો તેના કારણે થાય છે. શરીરમાં ઉપવાસ થયો, શરીરમાં એ વખતે ખોરાક ન આવવો, શરીર ત્યાં ત્યાં સ્થિરતાપૂર્વક રહેવું, પોષદ થવો, આ બધું શરીરનું કાર્ય, એ તો પૂતગળનું કાર્ય છે. અને પેલાના તો શુભ ભાવ છે, અને એ શુભ ભાવ છે એ વખતે જ્યારે પોતે શુદ્ધ ભાવમાં ગયા છે તો એ શુભ ભાવનો વિકલ્પ પણ હોતો નથી. પણ જ્યારે પણ એ શુદ્ધ ભાવમાં નથી ત્યારે એને એવા શુભ વિકલ્પ હોય છે. કેવા શુભ વિકલ્પ હોય છે? કે આવા અણુવ્રત મહાવ્રત આદિના શુભ વિકલ્પ હોય છે, જેને લીધે થઈને તીવ્ર કસાય ની નિવૃત્તિ થાય, તીવ્ર કષાયના ભાવની નિવૃત્તિ થાય, તીવ્ર કષાયને ભાવો એને થાય નહીં. પરદ્રવ્યનું ગ્રહવું અને છોડવું એ તો આત્માને છે જ નહીં. ખરેખર તો આત્માએ રાગનો નાશ કર્યો એમ કહેવું એ પણ કથન માત્ર છે. કેમ કે રાગનો નાશ કરવો એ એના સ્વરૂપમાં છે જ નહીં. બહુ જ ઊંચી વાત છે પ્રભુ, શાંતિથી સમજો. રાગનો નાશ કરવો એ એના સ્વરૂપમાં છે જ નહીં. એનું શુદ્ધ ત્રિકાળ એક સરખું સ્વરૂપ છે, એ તો જ્ઞાન સ્વભાવી આત્મા છે. એના સ્વરૂપમાં હોય તો એ કાઢવાનો પ્રશ્ન થાય, એના સ્વરૂપમાં જ વસ્તુ જે નથી એનો નાશ કરવાની ક્યાં વાત થઈ, એ તો પર્યાયમાં પડ્યું છે. પણ છતાં એ પર્યાય કે થાય છે ને, એટલે પર્યાય થાય છે એટલે એવી પર્યાય રૂપે વર્તે છે એવી એની યોગ્યતા છે. અને એ ક્યાં થાય છે, એ પર્યાયમાં બહારમાં થાય છે. અને એમાં એમાં જીવનું શું છે, તો કે જીવનો એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. અને એવા વિકારી વિભાવ ભાવ, એ રાગનો ભાવ હોય કે દ્વેષનો ભાવ હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એવા ભાવરૂપ થવાની જીવમાં એવી યોગ્યતા છે. પણ એ યોગ્યતા એ મૂળ સ્વરૂપ નથી. અને એ યોગ્યતા પ્રમાણે એને કંઈ કોઈ કમ્પલસરી કોઈ કરાવે છે એમ નથી. યોગ્યતા તો અનેક પ્રકારની હોય, તેથી કંઈ જીવ પોતે બધી યોગ્યતા પ્રમાણે પ્રવર્તે એમ નથી. આપણામાં ઘણી યોગ્યતા છે. આપણામાં પણ અત્યારે મોઢામાં પેસિફાયર રાખીને નાના બાળકની જેમ આપણે ચુસ્તા ચુસ્તા આપણે કામ કરી શકીએ કે ના કરી શકીએ, છે કરી શકીએ. આપણે પણ કૂદકા મારી શકીએ કે નહીં, નાના હતા ત્યારે જેમ કૂદકા મારતા હતા, જમ્પિંગ કરતા હતા, એવું કરી શકીએ કે નહીં, કરી શકીએ. ચાલતા ચાલતા જમ્પ કરતા કરતા ચાલતા હતા. પણ અત્યારે આપણે નથી કરતા, યોગ્યતા તો છે. આપણે સમજીએ છીએ કે આપણે મચ્યોર થયા છીએ, હવે આપણને એ શોભે નહીં. અત્યારે આપણે લટ્ટી રમવા બેસીએ છીએ, ગિલ્લી દંડા રમીએ છીએ, નથી રમતા. એટલે યોગ્યતા તો હોય, પણ એનો અર્થ એવો નથી કે યોગ્યતા પ્રમાણે પ્રવર્તવું. આ તો વિભાવ ભાવે, વિકારી ભાવે એની એ પ્રવર્તવાની જીવની યોગ્યતા છે. અને એવી એ યોગ્યતા પ્રમાણે જો પ્રવર્તશે તો એ અનાદિનો જેમ મિથ્યાત્વને કારણે રખડે છે એમ રખડશે. પણ એ યોગ્યતાને બદલે પોતાનું મૂળ સ્વરૂપ સમજી અને પોતાના સ્વભાવ ભાવે પ્રવર્ત કરશે તો એને સંવર થશે, નિદ્રા થશે અને મુક્તિની પ્રાપ્તિ થશે. એટલે એ રાગનો ભાવ જે છે એ તો વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ એના સ્વરૂપમાં છે જ નહીં. એટલે અહીંયા ગુરુદેવ એ સમજાવ્યું કે ખરેખર આત્મા એ રાગનો નાશ કર્યો એમ કહેવું એ પણ કથન માત્ર છે. એ સ્વરૂપમાં પોતે સ્થિર થઈ જાય છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી, એને એ રાગનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. રાગનો નાશ કર્યો એમ ક્યારે કહેવાય, કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે રાગ ઉત્પન્ન થતો જ નથી, એટલે એને એમ કહેવાય કે રાગનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવાય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો ઇત્યાદિ શુભ વિકલ્પનો, એટલે ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યસના સમિતિ આદિ આપણે પાંચ સમિતિની જે વાત કરીએ છીએ એની વાત કરી છે, આદિ સમિતિના પાલનનો વ્યવહાર હોય છે. અશુભથી બચવા મન વચન કાયાના શુભ ઉપયોગરૂપ પ્રવૃત્તિ હોય છે. અરંત આદિ પંચપરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન તથા એ રીતે પ્રવર્તનારાઓની સંગતિનો શુભ ભાવ પણ હોય છે. અને વિશેષ જાણવા માટે શાસ્ત્રના અભ્યાસ કરવાનો પણ ભાવ હોય છે. આ બધું જ હોય છે. હવે આગળ નીચેના પેરેગ્રાફ આપણે લઈએ, આ જ પાના પર 169 પાના ઉપર નીચેના અહીંયા પેરેગ્રાફમાં આપી છે વાત, બહુ સુંદર વાત આપી છે કે આ બધા ભાવ એને હોય છે, પરંતુ એ બધા ભાવ શુભ ભાવ છે ને, એ દ્વારા એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીંયા એ વાત કરી છે. દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે. એટલે આત્મામાંથી જ એની પ્રાપ્તિ થાય છે. અને એને જે ભેદ પાડીને સમજાવે છે એને એ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે આ બધું જે છે એ પણ વ્યવહાર કહેવાય છે. એટલે શાસ્ત્ર અભ્યાસ આદિ જે વાત કરીએ તો નિશ્ચય શું છે, તો નિશ્ચય એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં એવા શુદ્ધ ભાવે પરિણમન કરે એ નિશ્ચય છે. શુદ્ધ નયનો આશ્રય કરે એ નિશ્ચય છે. એટલા માટે આ જે વ્યવહાર નય છે એનું આલંબન છોડાવવા માટે 11મી ગાથામાં એને અભૂતાર્થ અસત્યાર્થ કહેવામાં આવ્યો, એ અહીંયા બીજા પેરેગ્રાફમાં વાત આપી છે, એ આપણે અહીંયા લઈએ કે વ્યવહાર નયને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. જો કથનચિત કોઈ અપેક્ષાથી 11મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો છે ને, એ તો ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. એટલે કે શું સુભાવવાદી નથી? છે, સુભાવવાદી છે. અને અહીં અસદભૂત વ્યવહારની વાત છે, તેને અસત્યાર્થ કહ્યો છે, તેથી કોઈ તેને સર્વથા અસત્યાર્થ માનીને છોડી દે, શુભ ઉપયોગરૂપ વ્યવહારને જુઠ્ઠો જાણીને છોડી દે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, તેથી તો પોતે અશુભ ઉપયોગમાં આવી જશે, નીચે ઉતરી જશે. એટલે અહીંયા જે શુભ ભાવની વાત કરી છે એ એટલા માટે કરી છે કે અશુભ ભાવમાં ચાલ્યો ન જાય, અશુભ ઉપયોગમાં જતો ન રહે, નીચે ઉતરી ન જાય, એટલા માટે એને એવો એ શુભ ભાવરૂપ વ્યવહાર એ રીતે એને પ્રયોજનવાન છે. પણ એમ નથી કે એ શુદ્ધ ઉપયોગની જેમ એ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારો છે એમ એ પ્રયોજનવાન નથી. આગળ પણ અહીંયા કહ્યું છે કે હિંસા, જૂઠ આદિ તથા ભોગ આદિ અશુભમાં ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વચ્છંદે પ્રવર્તશે તો નરક આદિ ગતિને અને પરંપરાએ નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરશે. એટલા માટે એવા અશુભથી બચવા માટે એને શુભભાવ આવે, પણ એ શુભભાવમાં એને રહેવું નથી. કેમ કે શુભભાવ એ અટકવાનું સ્થાન છે, શુભભાવ એ બંધનું સ્થાન છે, પુણ્યનો બંધ થાય છે અને એનાથી સંસાર વધે છે, ભવ થાય છે. શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય અને વ્યવહારને છોડે એ તો બરાબર છે, ખરેખર તો શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ દશા થઈ જાય ત્યાં વ્યવહાર સ્વયં છૂટી જાય છે, છોડવો પડતો નથી. એટલે પુરુષાર્થ તો આ જ કરવાનો છે, શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ દશાની પ્રાપ્તિનો જ પુરુષાર્થ હોય એટલે સ્વયં વ્યવહાર છૂટી જાય છે. એટલે દ્રષ્ટિ ક્યાં રાખવાની? શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળી ભગવાન આત્મા એના તરફ જ દ્રષ્ટિ હોય. જ્યાં સુધી શુદ્ધ નયનો આશ્રય રહે છે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નથી, એટલે કે કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી વ્યવહાર આવે. કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી આવો હોય અને ત્યાં સુધી એવો જાણેલો પ્રયોજનવાન છે. નીચલી દશામાં આવો વ્યવહાર હોય છે એવો સ્યાદવાદ મતમાં ગુરુઓનો ઉપદેશ છે અને વ્યવહારને કથનચિત અસત્યાર્થ કયો પણ તે માર્ગમાં આવ્યા વિના રહેતો નથી, તેમ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી. વ્યવહાર આવ્યા વિના રહેતો નથી અને વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી, આવો ગુરુઓનો ઉપદેશ છે તે યથાર્થ આરાધવો. તો આ રીતે અહીંયા આપણે 12મી ગાથામાંથી જે સમજવાનું છે તે આ રીતે સમજવાનું છે. હવે વાત ગઈકાલે એક વાત આવી હતી એ લઈએ અને પછી સ્વાધ્યાય પૂરો કરીએ કે મિથ્યા દ્રષ્ટિ હજી સમ્યક દર્શન થયું નથી તો શું કરવું, આ બધું કરવું કે ન કરવું? આનો જવાબ હું ધારું છું કે આજના સ્વાધ્યાયને અંતે બધાને મળી તો ગયો હશે, પણ છતાં પણ એક 5 મિનિટ આપણે એની પણ વાત કરી લઈએ. તો જીવે ધર્મની જેને શરૂઆત કરવી છે એને પહેલા નિર્ણય કરવો પડે. શેનો નિર્ણય કરવો પડે? પહેલો નિર્ણય તો એ કરવો પડે કે આત્મા છે એવો નિર્ણય કરવો પડે, કેમ કે હજી ઘણાને એનો જ નિર્ણય થયો ન હોય. બીજી વાત, આત્મા અનાદિનો છે, એ ઉત્પન્ન નથી થતો અને અનંતકાળ સુધી રહે છે, એ વાતનો પણ એને નિર્ણય કરવો પડે. અને અનંતકાળ સુધી રહે છે એટલે એનો અર્થ એ થાય છે કે પુનર્જન્મ થાય છે, આ જન્મમાં જ બધું પતી જાય છે એમ નથી, આના પછી બીજો જન્મ થવાનો છે એટલે બીજું શરીર મળવાનું જ છે. અને એ જ રીતે એના પછી પણ જ્યાં સુધી પોતે પૂર્ણપણે શુદ્ધ નથી થતો ત્યાં સુધી શરીર મળવાના જ છે. અને એ શરીર કંઈ દરેક વખતે આવા સારા શરીર મળે કે દરેક વખતે આવા સારા સંયોગો મળે એમ બનવું બહુ મુશ્કેલ છે, એ ખૂબ જ મુશ્કેલ છે, એવો એને નિર્ણય કરવો પડે. અને એવો નિર્ણય થાય તો તેને એ સમજમાં આવે કે અત્યારે વર્તમાનમાં જે શરીર મળ્યું છે, જે સંયોગો મળ્યા છે, જે કંઈ મળ્યું છે એ બધા જ સંયોગો ખૂબ અનુકૂળ છે અને એમાં એ પોતાના સ્વરૂપનો વિચાર કરી શકે એમ છે, આત્મા અને વિચાર કરી શકે એવો છે. અને પછી એને અભ્યાસમાં પ્રવૃત્ત થવું જોઈએ, આ આત્મા ક્યાંથી આવ્યો, કેવી રીતે થયો, શું સ્વરૂપ છે એનું, કઈ રીતે ભગવાનનો આત્મા છે, કેવળ જ્ઞાન કેવી રીતે છે, આ બધો જ અભ્યાસ શાસ્ત્રમાંથી કરવો જોઈએ. ગમે તેમ નહીં, કોઈએ કહ્યું થોડેક ઉપદેશ આપે, ગમે ત્યાં સાંભળવા જાય અને સાંભળીને આવે પછી કોઈ દિવસ પુસ્તક જ ઉગાડે નહીં એમ નહીં. તમે એક સામાન્ય જેને કહીએ એક ડોક્ટર થવું હોય તો પણ 12મા પછીથી બીજા 8 વર્ષ અને સ્પેશિયલાઇઝેશન કરો તો બીજા 12 વર્ષ, તો 12મા પછી 12 વર્ષ એમાં કાઢો છો. એક સ્પેશિયાલિટીમાં એક આંખના ડોક્ટર થવું હોય તો એટલા બધા વર્ષો અહીંયા અમેરિકામાં જાય છે, ઇન્ડિયામાં કદાચ 1 કે 2 વર્ષ ઓછા થાય છે, 22 વર્ષ થાય છે. તો આટલા બધા વર્ષ જો તમે એમાં એમાં બગાડી શકતા હો એટલા માટે, અને એ કેટલો સમય રહેવાનું, તમારું જીવન કેટલા કાળનું, વધારેમાં વધારે કેટલા 70-80 વર્ષ, એમાં પ્રેક્ટિસ કેટલા વર્ષ થવાની, 30-35 કે 40 વર્ષની પ્રેક્ટિસ, એટલા માટે થઈને તમે એની માટે જે 30-35 વર્ષ જે કામ કરવાનું છે એને માટે થઈ અને તમે કેટલા વર્ષો સુધી તો અભ્યાસ કરો છો, ત્યારે જે આ આત્મા અનંતકાળ રહેવાનો છે એને માટે થઈને તમારી પાસે કોઈ સમય જ નથી? એને માટે ખરેખર કેટલો અભ્યાસ કરવો જોઈએ, કેટલા વર્ષોનો અભ્યાસ હોવો જોઈએ? એટલે જીવન પર્યંત આ અભ્યાસ કરવો જોઈએ અને સૂક્ષ્મતાથી એ સ્વરૂપને સમજવું જોઈએ. આ સૌથી પહેલું કરવાની જરૂર છે. અને જેમ જેમ શાસ્ત્રોનો અભ્યાસ થશે, સાચું સમજાતું જશે, એમ બધું ધીરે ધીરે ગળે ઉતરવા માંડશે. એટલે પછી તો 6 દ્રવ્યનો વિચાર કરવો, અભ્યાસમાં 9 તત્વોનો વિચાર કરવો, અને એવું કરવાનું થશે એટલે આપોઆપ પછી જ એ જે અહિંસાની વાત છે એ સમજમાં આવશે. 6 કાયના જીવની હિંસા ન થાય એ માટે થઈને પ્રવર્તવું એ આપોઆપ પછી એમાંથી ઉગી નીકળશે. અને એટલા માટે આ જ્યારે શરૂ કરો ત્યારે સૌથી પહેલા એક વસ્તુ કરવી જોઈએ, જે પોતે આવા અભ્યાસ કરવા પ્રવર્તે છે એની એક યોગ્યતા હોય કે એને સરળતા, મધ્યસ્થતા એ તો બધું હોય, પણ સાથે સાથે એને 7 વ્યસનનો ત્યાગ સૌથી પહેલો કરવો જોઈએ. સૌથી પહેલી જો કઈ જરૂરની વસ્તુ હોય તેને 7 વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. અને 3 હિંસા ન થાય એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. 3 હિંસા જેમ બને તેમ એનાથી બચવું જોઈએ, ન થાય. અને તેથી આગળ વધીને પછી સ્થાવર હિંસા ન થાય એ માટે પણ એને સજાગ રહેવું જોઈએ, એ ન થાય એ માટે પણ એને પ્રવર્તન કરવું જોઈએ. આ કરે છે ત્યારે એને જ્યારે ભગવાનનું સ્વરૂપ વગેરે સમજે છે એટલે સહજ રીતે અંદરમાંથી જ એને એમ થાય કે પ્રભુ આવા, અને પછી જે એ વિનયનો ભાવ આવે છે એટલે એ પ્રભુની પૂજા કરે છે કે દર્શન કરે છે, તો એ સાચું અર્થમાં એને કંઈક ભાવ સહિત એ પૂજા થાય છે. એ બધું કંઈ નથી ને, આમનામાં જે મંદિરમાં જાય છે, દેરાસરમાં જાય છે અને પૂજા કરી આવે છે, એનો તો કોઈ અર્થ નથી. જીવનમાં જૈન દર્શનના શાસ્ત્રના 1000 પાના પણ જેને વાંચ્યા નથી અને એ પૂજા આખી જિંદગી કરે એથી કંઈ વળવાનું નથી, કે આખી જિંદગી સુધી ભલે તપ કર્યા કરે એનાથી કંઈ વળવાનું નથી. મૂળ સ્વરૂપને સમજ્યા વગર જે કંઈ કરશે એ બધું એનું વ્યર્થ જશે. એટલે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, મૂળ શાસ્ત્રોનો અભ્યાસ ખૂબ કરવો જોઈએ. અને સાથે ને સાથે આ પ્રમાણે હોય એને પાછો એ સમજે કે આ જે કંઈ વ્રત તપ જે છે એ શેને માટે છે, જે આજે આપણે વાત કરીએ રીતે, અને કઈ રીતે છે, એના દ્વારા શું થાય છે એ સમજવું જોઈએ. છેવટે પોતાને શું પ્રાપ્ત કરવાનું છે, તો શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈ અને મૂળ પુરુષાર્થ આ છે, એ પુરુષાર્થ કરતા કરતા આ વચમાં થાય છે, પણ એ અટકવાનું સ્થાન નથી કે એ જ પુરુષાર્થમાં રહી જાય એમ ન થાય, કે માત્ર વ્રત તપ અને એ ભક્તિ કર્યા જ કરે, ભક્તિ કર્યા કરે, ગાયા કરે, એનાથી કંઈ થશે નહીં. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એના તરફ વિશેષતાથી એને ધ્યાન આપવું પડશે. તો શરૂઆત જ હંમેશા શુદ્ધના પુરુષાર્થની જ વાતથી થાય. એટલે પુરુષાર્થ તો મારે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો કરવો છે અને મારું સ્વરૂપ શુદ્ધ છે એવો નિર્ણય કરવાથી શરૂઆત થાય, અને પછી સાથે આ પ્રમાણેનો બધો વ્યવહાર હોય, પણ એ ક્યાંય એને ધર્મ સમજે નહીં, એ બધો એવો સ્વભાવ આવે છે તો આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.